ఏకం నిత్యం ధ్యాయంతి యోగినా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అర్హంతో మంగళం నిత్యం సిద్ధా జగతి మంగళం మంగళం సాధవ సర్వే జైన ధర్మస్తు మంగళం. మంగళం దేవ సర్వజ్ఞం నిర్గ్రంథో గురు మంగళం మంగళం వీతరాగ శ్రోత జైన ధర్మోస్తు మంగళం. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభు మంగళం స్థూలిభద్రాద్యా జైన ధర్మోస్తు మంగళం. మహాదేవ్యా కక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం. ఆత్మసిద్ధికర్తానమో రాజచంద్ర భగవన్ పరమకృపాడు దేవజే సర్వసంతనాసన్ నమస్కార హో హే ప్రభు రాజచంద్ర భగవన్ జేనా శరణే జీవతా సహు పామే భవ అంత. ఆత్మసిద్ధి అణమోల చే చౌద పూర్వనో సా ఆత్మబోధ ప్రగటావవా కరియే నిత్య విచార. శ్రీ ఆత్మసి శాస్త్ర ఏక అధ్యయన్ స్వస్వరూప్ని సమజ్ సాధన అనే సిద్ధి. అనాది కాళ్ళతీ ఆ జీవ్ સંસારના માર્ગમાં હોવાને કારણે અનંત જન્મ મરણ રૂપ પરિભ્રમણ કરી રહ્યો છે. જે માર્ગ ઉપર ચાલી રહ્યો છે પછી ગમે તે કરે પણ માર્ગ સંસારનો છે એટલે પરિણામ પરિભ્રમણ જ છે. અનંત દુઃખ છે, જન્મ જરા અને મૃત્યુ છે, એનાથી છૂટી શકતો નથી. એ છૂટે તો જ કે માર્ગ બદલે તો. જે દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ એ દિશા મુક્તિની નથી, બંધની છે. દિશા બદલવી પડે, માર્ગ બદલવો પડે અને જે માર્ગ મોક્ષ તરફ લઈ જાય તે માર્ગ પકડવો પડે. પણ ભૂમિયા વિના માર્ગ મળે નહીં એમ આવા અનંતા જીવો જે માર્ગને પામ્યા છે અને મોક્ષ સ્વરૂપને પામ્યા છે એવા સત્પુરુષના બોધના આધાર વિના સ્વમતી કલ્પનાથી અથવા અધૂર્યા તથાકથિત જ્ઞાનીથી કોઈ દી માર્ગ મળે નહીં. આ પાકો નિશ્ચય થવો જોઈએ. જાગેલો જગાડે, પામેલો પમાડે, જે સ્વયં પ્રકાશિત છે એ જ બીજાના અંધકાર દૂર કરી શકે. કૃપાળુ દેવે લખ્યું છે કે પોતે શંકામાં ગળકા ખાતો હોય અને જે તત્વ વિશે પોતાને જ શંકા હોય અને એ લોકોને ઉપદેશ કર્યા કરે વાચા જ્ઞાનથી, બોલતા આવડી ગયું છે, બુદ્ધિનો ક્ષયોપશમ છે, તર્ક કુતર્કનો સહારો લેતા શીખી ગયો છે. દાખલા દ્રષ્ટાંત દલાલ દલીલો બધી બહુ સરસ આવડે છે. આ બધા ભાષાના વિષયો છે અને આત્મજ્ઞાન સાથે કોઈ સંબંધ નથી. મુક્તિનો માર્ગ કોઈ જુદો જ છે. એ લક્ષ બંધાઈ જાય એને હરિભદ્ર સૂરીએ સળ દર્શન સમુચ્ચયની અંદર યોગ કહ્યો છે. કે સાહેબ યોગની વ્યાખ્યા શું? તો કે પરિશુદ્ધ વ્યવહાર એ યોગ છે. એકવાર જીવ આત્માની મુક્તિ સાથે જોડાય છે, જીવ મુક્તિના સંકલ્પથી જોડાય છે, ત્યાર પછી એની પ્રત્યેક મન વચનની કાયા, એનો પ્રત્યેક વ્યવહાર એ યોગ છે. આવું માર્ગનું સ્વરૂપ છે. પરમ કૃપાળુ દેવે અનેક રીતે સમજાવ્યું છે. પદમાં કહ્યું હોય, સહુ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. શિષ્ય ત્યાં પ્રશ્ન કરે કે સાહેબ સહુ સાધન બંધ થઈ ગયા, બંધન છે સૌ સાધન, એકે છોડ્યું નથી, સાધન માત્ર બંધન રૂપ છે, રહ્યું ને કોઈ ઉપાય, હવે તો કઈ બચ્યું નથી, કરવું શું? કછુ ઓર રહા ઉન સાધન સે, સત સાધન સમજ્યો નહીં. તને બધા જ સાધનો સત સાધન, સતને પ્રગટાવે, સતને ઓળખાવે, સતની સાથે તને જોડે, સતનો અનુબંધ કરાવે એવું સાધન નથી તારી પાસે. સાધન બધાય છે અને બધાય સાધનમાં એકેય સાધનનો વિરોધ નથી, પરંતુ એવું સાધન લે કે જે તારા સતને પ્રગટાવે, સતની સાથે મૈત્રી કરાવે તે સત સાધન, સ્વરૂપની સાથે અનુબંધ કરાવે તે સત સાધન. સાધન તો ઈના ઈ છે, એ જ મંત્ર છે, એ જ માળા છે, એ જ નવકારસી છે, એ જ વ્રત છે, એ જ જપ છે, એ જ તપ છે, એ સિવાય કોઈ બીજો સાધન નથી. શાસ્ત્રોમાં બધા કયા છે તે, પણ એની સાથે લક્ષ સાથે જોડાતો નથી ત્યાં સુધી એ સાધન બંધનના રૂપમાં પરિણમે છે. એટલે મોક્ષ માર્ગમાં હું ચાલું છું આવી ભ્રમણાની અંદર સરસ યમ નિયમના બધા સાધનો કરતા હોવા છતાં, કેવા સાધન કરે? યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લયો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. સાહેબ તો પછી આથી શું કરવું બીજું? આમાં કઈ થિયેટરમાં નથી જતા, ફાઈવ સ્ટાર હોટલની પાર્ટીમાં નથી જતા, આ મુખ મૌન છે, પદ્માસન છે, જપ જોપ જપે તપ ત્યો હિ તપે, આટલું કરીએ છીએ. વહ સાધન બાર અનંત કયો, તદપી કછુ હાથ હજુ ન પર્યો. સાહેબ અમે ભોગ કર્યા હોય ને તમે કહેતા હો કે કઈ હાથમાં ન આવ્યું તો સમજાય, પણ અમે યોગ કર્યા છે ને હાથમાં કઈ નથી આવ્યું એમ તમે કયો છો? યમ કર્યા, નિયમ કર્યા, સંયમ કર્યા, તપ કર્યા, વ્રત કર્યા, જપ કર્યા, શાસ્ત્રના અધ્યાય કર્યા, ખંડન મંડન કર્યા, એટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને તોય તમે એમ જ કીધું કે વહ સાધન બાર અનંત કયો, અને એટલી વાર એક વાર નહીં બે વાર કર્યા હોય તમને થાય કે હજી ઓછું કર્યું, જરા વધારે કર, ટ્રાય અગેન ટ્રાય અગેન. વહ સાધન બાર અનંત કયો, અનંત વાર કર્યા, અને તો પણ જ્ઞાનીએ શું કીધું? તદપી કછુ હાથ હજુ ન કછુ ઓર રહા ઉદ સંસ, બિન સદગુરુ કોઈ એને ભેદ લહે. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પારણ્ય તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. કોઈ જ્ઞાની પુરુષનો, પ્રાપ્ત પુરુષનો, આપ્ત પુરુષનો આશ્રય ગ્રહણ કર્યો નથી, અને બધું કરે છે પોતાની મળે, સ્વમતી કલ્પનાથી કરે છે, સ્વચ્છંદથી કરે છે, ચતુરાઈથી કરે છે, બુદ્ધિથી કરે છે, છાપા વાંચીને કરે છે, ટીવી જોઈને કરે છે, ઇન્ટરનેટ ઉપરથી ધર્મ શીખે છે. કઈ થતું નથી, ભેદ કોણ પકડાવશે, ભેદ કોણ સમજાવશે? જ્ઞાનીની વાણી વિના આ જીવની અંદરનો પ્રકાશ કોણ કરાવશે? પરમ કૃપાળુએ તો એટલી કરુણા કરી છે. આપણે જેને કહીને કે સંસારના આવા કારમાં વ્યવહાર પ્રપંચમાં રહીને આ પુરુષે તો હૃદય નીચોવી દીધું છે, એનું જન્મ જન્મની સાધનનું ફળ આપ્યું છે. જીવને કહે છે, શું કામ ભમાવ છો તમે, એની કરુણા જુઓ, એની અનુકંપા જુઓ. પ્રત્યેક બોધની અંદર કહે કે તું તને ઓળખતા શીખ, તું જાત, તું કોણ છો? આ વાતની અંદર શિષ્ય પ્રશ્ન કરે છે, શિષ્ય પણ સમજી ગયો છે કે સાહેબ મેં ઘણું કર્યું પણ મને મોક્ષનો માર્ગ નથી મળ્યો. મેં કર્યું છે ઘણું, અનંત વાર કર્યું છે, જીવને માર્ગ ન મળવાનું કારણ શું? આવો વેદક પ્રશ્ન કરનાર એક મુનિને ઝવેરી બજારમાંથી કહ્યો છે કે મુનિ વિચારજો, અને જો તમને યોગ્ય લાગે તો સાથેનો પત્ર વાંચજો, નહીં તો રહેવા દેજો. વાહ, પત્ર લખ્યો છે એ જુદો આપ્યો છે અને આ વાક્ય જુદું મોકલ્યું છે. અનંત કાળનું પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ ન થઈ? ચાલવા નીકળ્યા છીએ અને મંજિલે પહોંચતા નથી, મુકામે પહોંચતા નથી. કા સરનામું ખોટું છે, કા દિશા ખોટી છે, ક્યાં ભૂલ થાય છે જીવની, ક્યાં અટવાયો છે? આ શિષ્યની એટલી બધી સરસ ભૂમિકા છે. અને સાયલન્ટ કરો, ઠીક મેસેજ હશે જે હોય રાખો. શિષ્યની એટલી ભૂમિકા છે, એવો જિજ્ઞાસુ શિષ્ય છે આત્મસિદ્ધિનો. એ જાણે છે કે હવે આ પુરુષનો છેડો મૂકવા જેવો નથી. જેણે આત્માના પાંચેય પદ સર્વાંગ રીતે સમાધાન આપીને સમજાવ્યા છે, આની પાસેથી જ મોક્ષ મેળવવો છે. એટલે શિષ્ય બરાબરના પ્રશ્નો તૈયાર કરે છે. એ શિષ્યના પ્રશ્નો એને અવિરોધ ઉપાયની માગણી કરી અને પછી ગુરુ અવિરોધ ઉપાય સમજાવે છે તો ગુરુની સામે એને પઝલ રાઇડર મૂકી દીધી કે જોજો તમે અવિરોધમાં, તમને ખબર છે ને બધું. શું કે છે? એ કે છે, અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એ વિવેક. સાહેબ તમને ખબર છે ને, અવિરોધ ઉપાય મારે જોઈએ છે, પણ આ મત અને દર્શન કેટલા છે? તમે કહો કે આ બધા દર્શન શાસ્ત્રો છે, પણ આ બધામાં અધ્યાત્મની અંદર દર્શન વિચાર કરીએ તો બૌદ્ધ છે, ન્યાય દર્શન છે, સાંખ્ય દર્શન છે, યોગ દર્શન છે, જૈન દર્શન છે, મીમાંસા કહેતા વેદ દર્શન છે, અને ચારવાકનું નાસ્તિક દર્શન છે. ઇતરની વાત કરવા જઈએ તો ખ્રિસ્તી દર્શન છે, ઇસ્લામ દર્શન છે, યહૂદીઓનું છે, તાઓનું છે, કન્ફ્યુશિયસનું છે. સાહેબ જગતની અંદર અધ્યાત્મના નામે, મુક્તિના નામે, આત્મકલ્યાણના નામે આટલી તો ફિલોસોફીઓ છે, આ બધી તો મુખ્ય કીધી, એની પેટાનો તો કોઈ પાર નથી. અને આ દરેકે દરેક દર્શન મુક્તિ માટે ઉપાય આપે છે. આ દર્શન કોઈએ સંસાર ભોગના નથી આપ્યા, સંસારથી છૂટવાના આપ્યા છે. કહે ઉપાય અનેક, સાહેબ આ દરેક દર્શન વાંચીએ તો ઉપાય ભિન્ન 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 આવ્યા જ કરે છે. દરેક કહે છે કે આ રસ્તે મોક્ષ મળે, આ રસ્તે મોક્ષ મળે, આ રસ્તે સ્વરૂપ મળે, આ રસ્તે સુખ મળે. જગત આખાના જીવોને, જીવ માત્રની પ્રવૃત્તિ સુખને મેળવવાની છે, અને છતાં પરિણામમાં એ સુખને બદલે દુઃખના પોટલા બાંધીને જાય છે. સુખ માટે જન્મ્યો છે અને જ્યારે જાય છે ત્યારે દુઃખના પોટલા સહિત જાય છે. સાહેબ આવું કેમ બને છે? એ કહે છે કે આ બધું જ છે, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો. હવે આ બધામાંથી શું સાચું શું ખોટું, કયો સાચો માર્ગ છે, કયો સાચો મત છે, બને ન એ હો વિવેક. આ વિવેક થતો નથી, નિશ્ચય થઈ જાય છે. નિશ્ચય થઈ જાય છે. જેને વિવેક નથી ને એ નિશ્ચય તાત્કાલિક કરી લે, મારે તો આ જ આચું, બસ આપણે તો એમ જ. તું વિવેક તો રાખ, તું જેનારે પનારે પડ્યો છું એ છૂટો છે પેલા, એટલું તો પૂછે ને. વિવેક વિનાના આપણા નિર્ણયો છે, આપણા નિશ્ચયો છે. જેની પાસેથી ધર્મ માગવો તે ધર્મ પામ્યાની પૂર્ણ ચોકસાઈ કરવી, એ કિનાર તો આ પુરુષ સિવાય કોઈ નહીં મળે તમને. શિષ્યને કહે કે તમારે ચોકસાઈ કરવી, અમારી ચોકસાઈ કરજો, એમાં એ રાજી છે. જો મુક્તિ મેળવવી હોય તો આપણે એને પૂછનાર કોણ, આપણે એને માપનાર કોણ? તો મરી ગયો તો તું ડૂબી મર, જો તારામાં એ મુમુક્ષુતાની દ્રષ્ટિ ન હોય. મહાત્માને કોણ ઓળખે? 254 મહાત્માના યોગે મહાત્માની અલૌકિક દશાનું નિરીક્ષણ કરવું, અવલોકન કરવું. કોણે કરવાનું છે? મહાત્માએ કે જોનારાએ? જોનારાએ. કઈ દશા? બહારની કે અંદરની? અલૌકિક. લૌકિક નહીં, આટલો વૈભવ છે ને, આટલા શિષ્યો છે ને, આટલું ટોળું છે ને, હુક લપ એ બધી બહારની છે, એ પુણ્યના ખેલ છે, એમાં પડીશમાં. અલૌકિક દશા શું છે એની? અવલોકન કરવું. ઓળખાશે, પ્રયત્ન કર. સાહેબ પણ કેવી રીતે ઓળખાય મહાત્માની દશા? અમે પામર જીવો કેવી? ના, તું પામર નથી, તું પામર નથી, તું મુક્તિનો માર્ગમાં નીકળેલો છો, મુમુક્ષુ છો. એ કે છે ઓળખાશે, ઓળખવાનો પ્રયત્ન કરીશ તો ઓળખાશે. 254માં કહ્યું છે. કારણ, કારણ આપી દીધું. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે, અને જે મુમુક્ષુ નથી એ મહાત્માને ઓળખતો નથી, અને નિર્ણય કરવામાં પેલો હોય છે. જેને મુક્તિ અરે કાંઈ સંબંધ નથી એ મહાત્માનો નિશ્ચય પેલો કરે. એટલે આપણે નિશ્ચય કરીએ છીએ, વિવેક નથી કરતા. વિવેકમાં અવલોકન જોઈએ. વિવેકની અંદર અભ્યંતર અને બાહ્ય સ્થિતિનો ભેદ પારખવો જોઈએ. આટલી દશા તો પ્રાથમિક જોઈએ, તે વિના કંઈ જગતની અંદર સત્પુરુષ શોધવા નીકળ અને મળી જાય તો કંઈ માર્કેટમાં મળતી વસ્તુ નથી, ન મળે. દ્રષ્ટિ વિના પુરુષ ન મળે, અને દ્રષ્ટિ મુમુક્ષુતાની જોઈએ. માત્ર મોક્ષ અભિલાષ, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ, એ નીકળે છે એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. એ સદગુરુનો યોગ શોધવા નીકળો કોણ? એની ભૂમિકા શું? એની દશા શું? કામ એક આત્માર્થનું, માત્ર મોક્ષ અભિલાષ, બીજો નહીં મનરોગ, કોઈ વાત નથી જરી. અર્જુનના લક્ષ્ય વેદ જેવી જેની સ્થિતિ છે, રાધા વેદ જેવી જેની સ્થિતિ છે, એવો પુરુષ જ્યારે નીકળે એ શોધી શકે. આ કહે છે કે સાહેબ આ બધા દર્શનમાં આટલા બધા ઉપાય કીધા છે, અને આને ઉપાય મળતો એટલા માટે થઈ કે આને ક્યાં મોક્ષે જવું છે. એટલે પછી જેને જવું નથી ને એને ગમે તે મળી જાય એને ચલાવવાનો છે. બોલે આપણા બ્રાહ્મણો છે ને એ કોઈ પણ વસ્તુ કરવાની, પછી મુરત ચોખ્ખું ન આવે તો ચલાવવાના બધા નુસખા આપે કે લગ્ન ચોખ્ખા નથી આવતા, પણ ગણપતિની બે જાપ કરાવી નાખશો તો હાલશે. અહીંયા આમ નથી થતું, પણ એની બદલે જો આવું બાંધી રાખશો ને, આમ આટલું કરશો ને, તો એ આપણે વિઘ્નનું નિવારણ. એમ આ મૂર્ખને એમ થાય કે મારે કોઈ ગુરુ છે ને આપણે અહીંયા જાય છે તો આપણે હાલશે, આને મોક્ષે ન જ જવું, આને મુક્તિ જોતી જ નથી. પણ જગતમાં રહી છે તો કંઈક ધાર્મિક તો કેવડાવવું ને. સારું, લોકો બધા એમ કે ધર્મમાં કંઈ સમજતો નથી અને આને કંઈ છે નહીં, તો એવું આપણને ન ફાવે. તો રિલિજિયન હેઝ બીકમ સ્ટેટસ ઓરિએન્ટેડ, ઇટ હેઝ બીકમ એન ઓર્નામેન્ટ. તૈયાર થયા છે તો દાગીનો તો પહેરવો જોઈએ ને. આ આપણા શણગાર છે ધર્મ. આવા લોકોને નિશ્ચય થઈ જાય, જ્ઞાનીનો થઈ જાય ને માર્ગનો થઈ જાય, વિવેકનો હોય. આત્મસિદ્ધિનો શિષ્ય કે છે કે આ બધામાં કોકને ગોતી લેવાય કે અઘરું નથી. સાહેબ બધા ઉપાય કે છે, એમાંથી કયો ઉપાય પકડવો? આપણને ફાવે એ, આપણને ગમે એ, અને આપણને અનુકૂળ પડે પકડી લેવો. અને પછી કેવું, એ ધર્મ જ છે ને, બધે ધર્મ તો બધો હરકો જ છે ભાઈ, જોઈ લ્યો એટલો ચાલાક છે. ધર્મ તો બધે હરકો જ છે ને, એ આમ કે છે એનાથી થાય. કારણ કે તું ક્યાં મોક્ષ મેળવવા નીકળો છું? તારે તો ઓઠવું જોઈએ છે કે હું સત્સંગી છું, હું મુમુક્ષુ છું, હું ધર્મમાં જાઉં છું, અમે અહીંયા જાય છીએ, તમે અહીંયા જાઓ છો, બધું હરખું જ છે. બહુ સારું, કારણ આ વિવેક વિનાની વાતો છે. જ્ઞાનીઓએ આને સમતા નથી કીધી, આને સંભાવ નથી કીધો, મૂઢતા કીધી છે. પત્રાંક 837 વાંચી લેજો, મૂઢતા કીધી છે. અને ભેદ નથી, સાચા ખોટાનો ભેદ નથી. અરે ભાઈ, હીરો ને કાચ બે સરખા જ છે, કોલસો ને હીરો બે સરખા છે, કાચ ને મણી બે સરખા છે. જ્ઞાનીની વાતમાં સરખા છે અને તારી વાતમાં સરખા છે, તો તારી મૂળતા છે ને એની વિવેકપૂર્ણ, એની પ્રજ્ઞા છે. એ જ્યારે કહે છે કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો, એ પરમ પ્રજ્ઞાવાન પુરુષ બોલે છે. અને તું કહે કે મારે બધું હાલે, બધું હરખું જ છે, આ મૂળતા છે. વિવેક કે છે આત્મસિદ્ધિનો શિષ્ય કેટલો તૈયાર છે. એ કે છે માર્ગનો અભાવ નથી, ઉપાયનો અભાવ નથી સાહેબ, તમે મને એક બતાવો, ઘણા છે પણ મારે વિવેક થઈ શકતો નથી. સાચો કયો? તેમાં મત સાચો કયો? લક્ષ કેના ઉપર છે? જોર સેના ઉપર છે? સાચા ઉપર. ઉપાય ઉપર નથી, મક્ષ મત ઉપર નથી, દર્શન ઉપર નથી. સાચું જોઈએ છે, જે પમાડે, જે પરિણામ આપે. એવું કયું? કેમ કે જ્ઞાની એને કીધું છે કે શું સ્વરૂપ છે તારું? ખરું, ખરું ઉપર ભજન છે. મારું સ્વરૂપ તો હું જાણું છું સાહેબ, મિસ્ટર એક્સ વાય ઝેડ. મારી બાયોગ્રાફી કેટલી? મારી બાયોડેટા આપું તમને તો 4 પાના ઓછા પડે. નહીં, તારું સ્વરૂપ સાચું કયું છે એની વાત ચાલે છે. એ કહે છે આવા અનંત પ્રકારના ભેદ છે અને વિવિધ પ્રકારના ઉપાયો આપે છે. મંત્રના ઉપાયો છે, વ્રતના છે, તપના છે, જપના છે, ક્રિયાકાંડના છે, વિધિ નિષેધના છે. અનેક પ્રકારનો માર્ગ, અનેક રીતે પ્રરૂપણ જગતની અંદર બધે ચાલે છે. શું બધું ખોટું છે? ખોટું નથી, લક્ષની અપેક્ષાએ સાચા ખોટાનો નિર્ણય કરાય. જેને મોક્ષ નો જોતો એને માટે સાચું છે, એમાં શું ખોટું? મારે જરાય કષ્ટ શરીરને ન પડે અને એવા વ્રત તપ કોઈ મને બતાવે અને પછી મેં સ્વીકાર્યા, ખોટા નથી. કેમ કે મારે જોઈ જ છે કે શરીરની સાતા સિલિયા પણ મારું જળવાઈ રહે અને મને કષ્ટ પડે નહીં. અને એ મને કહે છે કે આ ઉપાય છે મુક્તિનો, પણ મારે મોક્ષ નથી જોઈતો, પછી સાચા ખોટાનો ક્યાં પ્રશ્ન હતો? પછી ખોટું કેવી રીતે કહેવાય? સાચું જ છે, પણ તું મોક્ષનો અભિલાષી હો તો એ ખોટું છે. અપેક્ષાએ વાતને સમજવા પ્રયત્ન કરવો કે વાત લક્ષના અપેક્ષાએ શું છે તો ખોટી છે. એ કહે છે મારાથી વિવેક થતો નથી, કારણ કે મારે મોક્ષ જોઈએ છે, માટે હું નક્કી નથી કરી શકતો. પ્રભુ આપ બતાવો. શિષ્યની આ વિવેક બુદ્ધિ કેટલી છે? કઈ જાતિ માં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. સાહેબ, એક ઉપાધિ નથી. મત અને દર્શનની અંદર એ બુદ્ધિવાદમાં ન પડીએ તો જાતિ વેશમાં હલવાઈ જાય છે. ધોળા કપડા પહેર્યા છે, પીળા પહેર્યા છે, લાલ પહેર્યા છે, કાળા પહેર્યા છે, લીલા છે, કપડાં જ ન હોવા જોઈએ, પાતરું લીધું છે, તુંબડું લીધું છે, માળા લીધી છે, રુદ્રાક્ષની છે, સૂતરની છે, કાચની છે, મણીની છે, રત્નની છે, આનાથી નો થાય, આનાથી લાભ થાય, કાસ્ટની છે, સુખડની છે, હાલશે બધું. જ્યાં મતભેદ ઉપર ચાલવું છે ત્યાં બધું ચાલશે. જાતિ વેશનો ભેદ, કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, જ્યાં જ્યાં અહીંયા મત દર્શનની વાત તો પછી પાછું દર્શન સમજાવે, તત્વજ્ઞાન સમજાવે અને આચારની અંદર પાછું કે આ જ કપડાં હોવા જોઈએ, આટલી જ દાંડી હોવી જોઈએ, ચરોડો આટલો જ લાંબો હોવો જોઈએ, મુપત્તિ આટલી જ જોઈએ, મુપત્તિ હોવી જ ન જોઈએ. આ સાહેબ ગજબ કરી, અને મતને ને દર્શન સાથે અને આ વ્યવહારને શું સંબંધ? મોક્ષ રજવડાની દાંડીની લંબાઈ ઉપર નક્કી થાય છે, મોક્ષ વસ્ત્રના રંગ ઉપર નક્કી થાય છે. છતાં એ બધા ભેદ છે, એટલા ભેદ છે. શિષ્ય કહે છે સાહેબ આ બધા ભેદ છે ને બધા દોષ છે, એટલું હું જાણું છું. ઘણા ભેદ એ દોષ. જો દર્શન એક હોય, મત એક હોય અને લક્ષ્ય એક હોય આત્માની મુક્તિનો, તો ભેદ હોઈ શકે નહીં, નિશ્ચિત છે. રોગનું નિદાન જો ચાર ડોક્ટરનું એક હોય તો ઉપાય એક જ આવે, પણ મુશ્કેલી ત્યાં છે, લક્ષ્યમાં વિભિન્નતા છે. શિષ્યની આ 93 અને 94 ગાથા એને મૂકે છે અને પછી કહે છે મોક્ષનો ઉપાય નથી જે આપણે એનો વિચાર કર્યો. આ બે ગાથા સંબંધ સદગુરુ સમાધાન આપે છે. આ શ્વેત, શ્યામ, પીત, લાલ, પીળા, વાદળી, દિગંબર અને આ બધી વાત ચાલે, અને દંડ, ત્રિશુલ, પાત્રા, કમંડળ, આ અનેક પ્રકારના બધા સાધનો, આ બધાની અંદર અમારે શું કરવું સાહેબ? પ્રશ્ન કઈ જેવો તેવો નથી, અને સર્વવ્યાપી છે અને સર્વસ્પર્શી છે, બધાને સ્પર્શે છે. જેની હારે વાત કરીએ તે પોતાના ધર્મની મહિમા અને મહાત્મ્ય શેના આધાર ઉપર ગાય છે? ત્યાં પોતાના મતના આધાર ઉપર, અને ત્યાં આ વેશના અને જાતિના, લિંગના અને ચિહ્નના ભેદના આધાર ઉપર ચર્ચા ચાલે છે કે શ્રેષ્ઠ કોણ, સાચો આત્મભાવ કોની પાસે છે? ક્યાંય નથી. એટલે કે છે જ્ઞાની પુરુષ, કે છે ભાઈ શિષ્યને કે તારી વાત સમજીશ, તને એને સમાધાન માટે બે ગાથા સામી આપી દીધી. પેલા એ કહ્યું કે અથવા મત દર્શન કણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ને એ અવિવેક. તો કે જો હવે એનો ઉપાય સાંભળી લે. એનો ઉપાય એ છે, છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આસાધશે જન્મ તેહ ના અલ્પ. આ ગુરુ તો જુઓ કઈ ઊંચાઈ શિષ્યને લઈ ગયા છે, કે હે શિષ્ય તું મતનો આગ્રહ છોડ તો દુનિયા આખી કહેશે, દર્શનનો આગ્રહ પણ છોડ. જગતમાં આવો પુરુષ મળવો મુશ્કેલ છે કે જેણે દર્શનનો આગ્રહ છોડાવવાની વાત કરી છે. અત્યારે તો આમનાયના આગ્રહમાં પકડીને બેઠા છીએ આપણે, કે દિગંબર આમનાય કે શ્વેતાંબર આમનાય, આ કે છે દર્શન જ નહીં, જૈનના આગ્રહથી મોક્ષ છે એવું માનવાનું આ આત્મા ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે, દર્શન એ પણ એક મર્યાદા છે, અને એની અંદરની આમનાય એ તો સંકુચિતતા છે. એની અંદર રોકાઈ રહેવું, એ સાધન તરીકે ઉપયોગ લેવો એ બરોબર છે, પણ એને સાધ્ય તરીકે એની સાથે મૂકી દેવાનું અને એના આધાર ઉપર આખું પ્રરૂપણા કરીને આખી જિંદગી ખતમ કરવી, એવા આગ્રહની અંદર આત્મા મળે કે ન મળે તો કાંઈ નહીં, પણ મારો મત તો મારે સિદ્ધ કરવો જ છે. હવે આને શું કહેવું? આત્મા ન મળે ચાલશે? જ્ઞાનીનું લક્ષણ એ કે છે, એવરીથિંગ એલ્સ કેન વેઇટ બટ સેલ્ફ રિયલાઇઝેશન ઇટ કેન નોટ વેઇટ. અરે મત તૂટી પડતો હોય તો ભલે તૂટી પડે, ને ધર્મ મારો સાંપ્રદાયિક સ્વરૂપ સમાપ્ત થતું હોય તો ભલે થાય, મુક્તિ મળવી જોઈએ, પરિભ્રમણનો આ સમાપ્ત થવું જોઈએ. મારો લક્ષ્ય એ છે, મુક્તિ આત્માનો લક્ષ્ય છે. એ પ્રયોજન એમણે ભાવના બોધની અંદર આપ્યું કે નિવાણ શેઠા સર્વધમ્મા, બધા જ ધર્મોમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે, મુક્તિ માટે થઈને બાકીનું જે કંઈ છે તે ગૌણ છે. કૃપાળુદેવ કહે છે, જેને આત્મકલ્યાણ કરવું છે એને સર્વ સાધનોનો આગ્રહ અપ્રધાન કરીને કેવળ આત્મ સ્વરૂપની સાધના કરવી. દર્શનના આગ્રહથી પર જનારા પુરુષને ઓળખતા શીખો, આ દ્રષ્ટિ પ્રાપ્ત કરો, કે દર્શનથી પર છે તો સંપ્રદાયવાળા તરફ તો દ્રષ્ટિ કરવા જેવી નથી, એ તો કદી માર્ગ બતાવી શકશે નહીં. આમનાયમાં, આશ્રમમાં, પંથમાં, મતમાં, ગચ્છમાં, સંઘાડામાં આ રોકાઈ ગયા છે. આ તો ઘણી જ સંકુચિતતા છે. આ ગાથા ઉપર કોણ કહી શકે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ, કે દર્શનનો આગ્રહ પણ નહીં, અને એ લખી શકે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને કે આત્મા જે રૂપે હો તે રૂપે અમને પ્રાપ્ત હો, અને એટલા જ માટે તમારી પાસે બ્રહ્મ વિદ્યાનું તમારા શ્રીમુખેથી મારે પાન કરવું છે, અને હું જૈનનો આગ્રહવાળો છું. મેં મોક્ષમાળામાં લખ્યું છે કે જૈન જેવું એકેય ઉત્તમ દર્શન નથી, જૈનની તુલમાં આવે એમ નથી. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે એમ બીજા દર્શન ન રહી શકે એવી મેં લખ્યું છે. પણ તોય તમે માનતા નહીં, હું એ આગ્રહ ઉપર નથી, એ તો એની સત્યતા ઉપર મેં લખ્યું છે. આગ્રહથી નથી લખ્યું, મારો કોઈ આગ્રહ નથી, અઠાગ્રહ નથી, મતાર્થ નથી, એ તો મારો વિવેક છે, પ્રજ્ઞા છે મારી, કે જૈન જેવું એ કંઈ ઉત્કૃષ્ટ દર્શન નથી. અને તમારા મોઢેથી જો બ્રહ્મ વિદ્યા હોય તો આપણે રૂબરૂ મળીએ ત્યારે તમે મારે તમારા મોઢેથી સાંભળ્યું છે. આ મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીને એમ થયું કે આવો જૈનનો આગ્રહી હશે તો મારે આ મારી બ્રહ્મ વિદ્યા કેવી રીતે કહેવી, કે તમે ક્ષોભ ન પામો એટલે મેં તમને લખ્યું છે. પત્ર તો વાંચો, થીજી જાય, થંભી જાય કે આ પુરુષની આત્મતત્વની જિજ્ઞાસા કેવી છે, કે મેં ચકાઈશું છે જૈન દર્શનને, એની સાથે કોઈ બીજો વિરોધ આવતો હોય તો વેદાંતિ પાસેથી પણ મારે સાંભળવું છે. પ્રખર વેદાંતિ પાસે એમણે આ માગણી કરી છે કે આત્મા જે રૂપે હો તે રૂપે પ્રાપ્ત હો, એ સિવાય બીજી મારી કોઈ જિજ્ઞાસા નથી, મારે આત્મા જોઈએ છે. આવો ગુરુ જ શિષ્યને આ ભૂમિકામાં ઉપર ઉઠાવી શકે છે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. અહીંયા તો દિગંબરના શાસ્ત્રો છોડવા નથી, શ્વેતાંબરના છોડવા નથી, સંપ્રદાયથી બહાર દ્રષ્ટિ જતી નથી, સીમાડા બાંધીને બેઠા છીએ, વિચારોના પણ સીમાડા. ક્યાં મોક્ષની આપણે શોધ કરીશું? કાળનો દોષ છે એ તો સમજીએ છીએ આપણે, કાળનો દોષ છે, સત્પુરુષનો અભાવ છે, તીર્થંકરના વીરના કાળમાં આપણે જીવીએ છીએ, એટલે આવા મતારથી લોકો પણ પરમાત્મા થઈને બેસી જાય છે, જે હજુ આ મર્યાદામાંથી પણ ઉપર ઉઠી શકતા નથી. દર્શનની મર્યાદા છોડવાની વાત આત્મસિદ્ધિમાં લખે, અને હજી સુધી આત્મસિદ્ધિ ઉપર બધા વિવરણ થયા છે, કોઈએ કહ્યું નથી કે શ્રીમદની આ વાત ખોટી છે, કે દર્શનનો આગ્રહ ન હોય તો મોક્ષ મળે, હજી ક્યાંય એના વિવરણમાં કોઈએ લખ્યું નથી. ઘણા જ્ઞાની પુરુષોએ આત્મસિદ્ધિ ઉપરની પ્રરૂપણા ઘણી કરી છે, પણ કીધું નથી, કહી ન શકે, કારણ કે આ શ્રીમદની વાતનો વિરોધ કરવા માટે એથી ઉપર ઉઠવું પડે, ઉપર ઉઠવું પડે. આગ્રહ છોડી દે, શિષ્યને કહે છે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. વિકલ્પ પણ નહીં, જૈનના આગ્રહથી જ મોક્ષ છે, આપણે એક મારો વિકલ્પ છે. મુક્ત ભાવમાં મોક્ષ છે, જે મુક્ત ભાવમાં છે એ મુક્તિને પામશે, જે બંધ ભાવમાં છે એને મોક્ષ મળી ન શકે. આ અફર ન્યાય છે, આ સત અને ઋત. ઋત ક્યાંય બંધાયેલું નથી, પ્રકૃતિના નિયમો, નિસર્ગના નિયમો, કુદરતના નિયમો, જે અપ્રગટ શક્તિ છે, પરમ શક્તિ જેનાથી સમસ્ત વિશ્વનું સંચાલન ચાલે છે, એક બાજુ સત છે, અને સતની સાથે અસતનું પરિણામ કેવી રીતે થાય છે એ ઋતના આધાર ઉપર થાય છે. ઋતુઓના ફેરફાર ઋતના આધાર ઉપર થાય છે, ઉદયને અસ્ત ઋતના આધાર ઉપર થાય છે, ધરતીની અંદર આ પદાર્થો, અનાજનું પાકવું, ફૂલોનું ખીલવું, ફળનું પાકવું, આ બધા ઋત છે, એની અંદર કોઈ ફેરફાર ન કરી શકે, એનો સ્વયં નિર્ણય છે, એનો કાળ કાળ લબ્ધિ પાકે ત્યારે જ થાય, ઋતુઓ ત્યારે જ આવે, દિવસ રાત્રિ થયા કરે, હજારો વર્ષો થયા સંસારનું, અનાદિ કાળનું આ સંસાર ચક્ર, અને છતાં ચલાવનાર કોઈ ઈશ્વર નામની વ્યક્તિ નથી, જૈન દર્શન કહે છે, કોઈ નથી. આનો કોઈ કલેક્ટર નથી, આનો કોઈ કમિશનર નથી, આ જગત ચાલે છે એ સ્વયં સંચાલિત છે. તો સ્વયં સંચાલિત ચાલે છે તો આટલું બધું વ્યવસ્થિત કેમ? વર્લ્ડ ઇઝ એન કોસ્મોસ એન્ડ નોટ એ ક્યોસ. આમાં કઈ અંધાધૂંધી નથી, અંધાધૂંધી તો આપણી શાસન વ્યવસ્થામાં છે, આપણા ઘરની વ્યવસ્થામાં છે, આપણા જીવનમાં છે, કારણ કે આપણે ઋતને અનુસરતા નથી. વિશ્વ આખું વ્યવસ્થિત ચાલે છે, એક રાંકને એક નૃપ, એ આદિ જે ભેદ કારણ વિનાનું કાર્ય તે એ જ શુભાશુભ. અરે કાર્ય કારણના નિયમથી વૈજ્ઞાનિક રીતે આ જગત ચાલે છે, અને એ સત અને ઋતના આધાર ઉપર ચાલે છે. આ જ્ઞાની પુરુષ કહે છે કે આ રીતે અમે ચાલે છે, મુક્ત ભાવથી મોક્ષ થાય અને બદ્ધ ભાવથી સંસાર થાય. તું એનો આગ્રહ કરીશ માં, શિષ્યને કોઈ પણ પૂછે કે મારે મુક્તિ જોઈએ છે, મારે કલ્યાણ કરવું છે, શું કરવું, એટલે ઓલો પેલો શું કે ખબર છે, પેલા મારે ત્યાં આવી જાય, પેલા તો અહીંયા સમર્પણ કર, કંઠી બાંધ અને પડે પગે પડ, પછી તારું કલ્યાણ અમારા હાથમાં છે. કોઈ એમ કહે છે, કોઈ કહેનારો કે તારા મુક્ત ભાવમાં મોક્ષ છે, તારે અમારે ત્યાં આવવાને કોઈ વિકલ્પ કરીશમાં. વિચાર તો કરો કૃપાળુ દેવે કઈ ઊંચાઈ ઉપર આપણને આ શાસ્ત્ર આપ્યું છે. આ શાસ્ત્ર હાથમાં હોવા છતાં આપણે પ્રત્યક્ષ વ્યવહારની કઈ ભૂમિકામાં ઉભા છીએ અને ક્યાં ભાગીએ છીએ, ક્યાં આપણી ભાગદોડ છે. છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, આગ્રહ પણ છોડી દેજે, વિકલ્પ પણ છોડી દેજે. કહ્યો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ. અમે જે માર્ગ તને કહ્યો, મોક્ષ ભાવ નિજવાસ, આમાં કયો મત કયો દર્શન અમારે એની અરે કાંઈ સંબંધ નથી. જૈન દર્શનમાં કહ્યું હોય તો જૈન દર્શન, જૈન દર્શનમાં ન કીધું હોય તો નિજવાસથી જ મોક્ષ થાય. બંધના કારણની છેદક દશા, જે જે બંધ કરાવે છે એ બંધના કારણોની છેદક દશા, દશા ઉપર પરિણામ આવે, વાત વાત છે અને દશા એ દશા છે. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટેન અંતર રોગ. સાહેબ બહાર બધું કરું છું, ટીલા ટપકા આ તે બધા આચાર લિંગ વેશ બધું કરું છું, દશા નથી, મોક્ષ માર્ગ નહીં પામી શકતો. કારણ કે દશાનું ફળ છે, વાતનું ફળ નથી. આ તારી બધી વાત છે, વ્યવહાર છે એ બધો બહારનો છે, દશા અંતરંગની પરિણતિ છે, તારા સ્વરૂપની પરિણતિ છે, તારા સ્વરૂપની શ્રદ્ધા છે. એટલે કે છે કે ત્યાં સુધી બોધ ન પરિણમે, દશા ન હોય ત્યાં સુધી, એટલે આગ્રહ અને વિકલ્પ એ બાધાકારક થશે, એ પણ નહીં કરો. એ શિષ્યને કે ગાંધીએ પ્રશ્ન પૂછ્યો કૃપાળુ દેવને કે કયો ધર્મ શ્રેષ્ઠ છે, એને પાસે હતું કે ઇસ્લામ ધર્મ, એની અંદર એટલી બધી બંધુત્વની ભાવના છે, આ છે તે છે, ફ્રેટર્નિટી ઇઝ ધ લાઈફ મિશન ઓફ ઇસ્લામ, અને ક્રિશ્ચિયાનિટી લોકસેવાને પરોપકારને, આની અંદર કેટલી બધી વાતો, કેવું ક્રિશ્ચનોમાં આમ હોય છે, આપણે એક વખાણ બે મોઢે કરીએ છીએ, મારે કયો ધર્મ સ્વીકારવો. અને એમ હતું કે જેને પૂછીએ એ પોતાનું જ કહે. શ્રીમદ રાજચંદ્રજીએ ગાંધીજીને જૈન ધર્મ શ્રેષ્ઠ છે એમ નથી કીધું. જે ધર્મ નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે અને તેમાં સ્થિરતા કરાવે એ શ્રેષ્ઠ ધર્મ. પણ તને ઇસ્લામ કરાવતો તો ઇસ્લામ, અને ખ્રિસ્તી કરાવતો તો ખ્રિસ્તી, પણ બીજા નહીં કરાવી શકે એ પછીની વાત છે. પેલા દ્રષ્ટિકોણ કયો આપ્યો, ગાંધીને પણ કૃપાળુ દેવે કહ્યું નથી કે તમે અહીંયા જાઉમાં આવી જાઓ મારી પાસે. અને આજે એક જગ્યાએ જ્યાં પૂછવા જાય છે, આનંદ ગન કે છે, મત મત ભેદે રે જ્યાં જઈ પૂછીએ સૌ થાપે અમે અભિનંદન જીન દર્શન તરસીએ. સાહેબ પ્રભુ અભિનંદન સ્વામી, તમારા દર્શન માટે જ્યાં જઈને પૂછું છું, જ્યાં જ્યાં જાઉં છું, હું દુકાન ખોલીને બેઠા છે, અહીંયા આવી જા તો બીજે ક્યાંય જઈશ. બા મત મત ભેદે રે જ્યાં જઈ પૂછીએ સૌ થાપે અહમેવ. આ પુરુષ કે છે કે નહીં આગ્રહ છોડી દેજે ને વિકલ્પ છોડી દેજે. આ સામાન્ય શિષ્યને પણ કહે છે ને ગાંધી જેવા બેરિસ્ટરને પણ કહે છે કે ધર્મ શ્રેષ્ઠ કયો, તો કે જે ધર્મ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે શ્રેષ્ઠ. એમનો કીધું જૈન શ્રેષ્ઠ. કે મોક્ષ માળા ભૂલી ગયા હતા કૃપાળુ દેવ ત્યારે? આગ્રહથી પર પુરુષ છે, લક્ષ આધારિત પુરુષ છે. આપણી દશાનું ભાન કરાવવું છે, સ્વરૂપની પ્રાપ્તિ કરાવવી છે, એની અંદર જ આવો રણકાર નીકળ્યા. તો પડકાર છે જગતના બધા દાર્શનિકોને અને માની બેઠેલા ગુરુઓને કે તમે તમારું અહમ પણ છોડી શકો છો. છોડી મત દર્શન તણો આગ્રહ તે કયો માર્ગ આ સાધશે બંધ કારણ રાગ દ્વેષ અજ્ઞાનની જેનાથી નિવૃત્ત થઈ થાય માર્ગ છે. જુઠાભાઈને કહે છે એ જ મારો ધર્મ છે. કેમ શું તમારો ધર્મ શું? જુઠાભાઈને એમ ન કહ્યું કે જૈન ધર્મ મારો ધર્મ છે અને તમારે હવે હંમેશા એમાં રહેવાનું છે. ના, જુઠાભાઈને 37 પથ્થરમાં કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી મુક્ત થવું એ જ મારો ધર્મ છે. અત્યારે પણ એ જ અને ભવિષ્યમાં આપણે મળીએ તો પણ નિશ્ચય બદલાશે નહીં. આજે આજ કઈ છે ને કાલ પાછું બીડલું, એ તે દી મેં કીધું જરા સહજ ચૂકતી થઈ ગયું, તો જરાક ભૂલ થઈ ગઈ, હવે તું સુધારી લેજે. આવા ગુરુના પન્નાળે પડીએ ને આપણે રખી મળીએ. આવા ગુરુ છે એવા શિષ્યો એવા છે કે સાહેબ તમને ગુરુ માન્યા તો ખોટા હતો, હવે મને 10 વર્ષ પછી ભાન થયું છે કે તમારું ખોટું છે બીજે સાચું છે. આવાય ને એવા નમૂના મળે છે. એટલે તું શું જોઈને ક્યાં ગયો તો? વિવેક વિનાનો વ્યવહાર એ આંધળીઓ વ્યવહાર છે. ઓળખ કર, તું પરીક્ષા કરવી હોય તો કર, 10 વાર કર, પણ કર્યા પછી પ્રતીતિ તને થવી જોઈએ કે મારા આત્માનું કલ્યાણ અહીંયા છે. પછી ભેદ કેમ આવે તને? કેમ ફરી જાય છે? કેમ ફગી જાય છે? કેમ સરનામા બદલસ વારંવાર? દ્રષ્ટિ સંપન્ન થઈ નથી, આવો કોઈ પુરુષ મળ્યો નથી. કે મતભેદાતીત માર્ગ છે આત્મસિદ્ધિનો માર્ગ, મતભેદથી પર છે, મુક્ત છે. દર્શન ભેદ પણ આત્મસિદ્ધિમાં નથી. અને છતાં કહ્યું છે સર્વ દર્શન સમાય છે. જે દર્શન તમારે કેવું હોય એનું સમાધાન આત્મસિદ્ધિમાં છે. કયો માર્ગ જોઈ રાગ દ્વેષની નિવૃત્તિ થાય? આત્મામાંથી રાગ દ્વેષ ગયે, ગમે ત્યાં બેઠો હોય, ગમે તે જગ્યાએ કેવળ જ્ઞાન થાય. કયું મત, કયો દર્શન? તો જે કહે તે રાગ દ્વેષ જે છોડાવે એ મુક્તિનો માર્ગ છે. આત્મા સત ચૈતન્ય સર્વાભાસથી રહિત આત્મા પ્રાપ્ત થાય, આ તને બધા અવિરોધ ઉપાય કીધા છે. કયો માર્ગ જો હોય, કયો માર્ગ? બોધ અને વિતરાગતા, આત્મબોધ દર્શનીય મોહને હણી નાખશે, અને તારી વિતરાગતા ચારિત્ર મોહને હણી નાખશે. તારા પૂર્વ સંસ્કારો અજ્ઞાનના છે જે અવરોધક બની ગયા છે. તારી સમજણ અનુસાર તો ચાલી શકતો નથી, એ ચારિત્ર મોહનું લક્ષણ છે. એ ચારિત્ર મોહને તોડે, એ વિતરાગતાનો મંત્ર લઈ લે. વૈરાગ્યથી વિરક્તિથી સાધનાનો પ્રારંભ થાય, ભોગથી ન થાય, આરંભ પરિગ્રહથી ન થાય. વૈરાગ્ય પાયો છે. વૈરાગ્ય એ જ જીવને અનંત સુખમાં લઈ જનાર ભૂમિઓ છે. આ ઉપાય એવો છે, અવિરોધ પણ છે અને અચૂક છે. એટલે કે છે કે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે? કયો એટલે જ કીધો તે, કયો કીધો? આ ઉપરના 5 બતાવ્યા તે, એ જે સાધશે એના જન્મ અલ્પ થશે, અલ્પ જન્મ થશે. અને સ્વયં પોતે એના અર્થની અંદર અંબાલાલે લખ્યું છે, એની અંદર કૃપાળદેવે સમર્થન આપેલું છે કે અમે જન્મ અલ્પ બહુવચનમાં વાપર્યું છે એટલા માટે કે તું જાણ અને તરત તારો મોક્ષ થઈ જાય એવું નથી. દર્શન મોહનીય ગયા પછી ચારિત્ર મોહનીયની પ્રકૃતિને તૂટતા તૂટતા વાર લાગે છે. એટલે ચોથા ગુણસ્થાનક આવ્યો એટલે સીધો 13માં ન પહોંચ, 4થી 13માં સુધી પણ સાધનાનો માર્ગ છે, એ સમજવો પડે. સંકિત થયું ને આત્મજ્ઞાન થયું એટલે બસ એના જેવું કોઈ, અરે ઉતાવળ કરમાં હાજી, એને આત્મજ્ઞાન થયું છે એનું ચારિત્ર મોહનીયની તો કેટલી પ્રકૃતિ બાકી છે ખબર નથી. 11મે જઈને પાછો પટકાશે, ઊંધે કાન પડશે તો પેલાથી નીચે વયો જશે. જીવને નથી આ વિવેક, નથી વાંધો એ છે. શિષ્યની અંદર, મુમુક્ષુની અંદર, જિજ્ઞાસુમાં વિવેક જોઈએ. અને વિવેક ન હોવાને કારણે આવા અનેક ચઢ ઉતરના જીવનમાં સાધનામાં આવ્યા કરે અને બધું કરતા જાર કરોડિયો આ બધું આયલા કરે, પછડાયા કરે, પાછો જાય, પાછો બાંધે બાંધે, એમાં એનું જીવન સમાપ્ત થઈ જાય. એટલું જ નહીં, જીવન સમાપ્ત થાય ને વાંધો નહીં, અનંતકાળનું પરિભ્રમણ, કોડા કોડી એ પરિભ્રમણ કરતો કરતો મનુષ્ય ભવ સુધી પહોંચ્યો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, એમનેમ નથી મળ્યો. અનંતકાળ સુધી શુભ કરતો કરતો આવ્યો, અકામ નિર્જરા કરતો કરતો આવ્યો. સકામની તો વાત ક્યાં હતી બીજી સ્થિતિમાં? સકામથી જ અપર સકામ કેરાવેના મનુષ્ય થઈ ગયો. અકામનું જોર તો જોતું, નિત્યને ગોદમાંથી તું અકામ નિર્જરા કરતો કરતો મનુષ્ય ભવ સુધી પહોંચ્યો છું, સકામ તે નથી પહોંચ્યો, સંકિતના દ્વાર સુધી પહોંચ્યો છું, એ પણ એક તાકાત છે. એ કરતો કરતો આવ્યો શુભના ભાવથી, આ કરતો કરતો પહોંચ્યો. અને એ જો હારી જઈએ તો માત્ર આ જન્મ ગુમાવીએ એમ નહીં, અનંતનું પરિભ્રમણ પણ પાછું શરૂ થઈ જશે. એકવાર આ તક ચૂકી ગયા તો પાછા અનંતની ચોર્યાસીમાં પકડુશું તો પછી કેટલા કોડી સાગરો પંપ થઈ આ જીવ પાછો ઉપર આવશે. વિચાર કરો, એ આવ્યો તો છે જ, મનુષ્ય તો થયો છે, આર્ય દેશમાં જન્મો છે, અધ્યાત્મની સંસ્કૃતિ એવા ભારત વર્ષમાં એનો જન્મ થયો છે, પુણ્યભૂમિમાં આવ્યો છે, કર્મભૂમિમાં આવ્યો છે, અને એને વિતરાગ માર્ગનો સંપર્ક થયો છે. વિતરાગ પુરુષો વૈરાગ્ય એ જ આધાર છે, એના બોધ મળ્યો છે, અને સાક્ષાત પૂર્ણ વિતરાગ જેવો પુરુષ શ્રીમદ રાજચંદ્રના રૂપમાં ચોથા કાળમાં ન બને એવું પંચમ કાળમાં બની ગયું છે, એવો બન્યો છે, એવો યોગ થયો છે. આ ચૂકી જતા આપણે બધી જ આપણી અત્યાર સુધીની જે મનુષ્ય ભવ સુધીની યાત્રા છે, શુભ તરફની આત્માના વિકાસની પ્રગતિની, આ બધી જ એ ચક્કર ફરી શરૂ થશે. ખૂબ ગંભીરતાપૂર્વક માર્ગનું સ્વરૂપ વિચારવા જેવું છે. અંતરથી વિચારવું, અંતર્મુખ થઈને વિચારો, કયો માર્ગ આ સાધશે. ભગવાને અભય વચન આપ્યું, જન્મ તેના અલ્પ જા, તારા જન્મ અત્યારે તો અનંત છે, પણ અમે તને કહી છે અનંતમાંથી અલ્પ, અનંતમાંથી અલ્પમાં લાવવાનો આ કેવો ઉપાય, આ કેવો માર્ગ, કયો માર્ગ આ સાધશે. અમે જે કહ્યો છે તે માર્ગ, એ કઈ માર્ગ છુપાવેલો તો છે નહીં સાહેબ, કયો માર્ગ કયો, એટલે મેં આગળની ગાથામાં જે કીધો પાંચે પાંચ, ચાર અવિરોધ અને એક અચૂક, આ પાંચેય ભેગા થઈને પાંચેય અચૂક થઈ ગયા. આ માર્ગની જે સાધના કરશે એના જન્મ કેટલા અલ્પ, અલ્પ એટલે આંગળીના વેઢે ગણાય, આંગળીના વેઢા કેટલા, પાંચ આંગળીના પંદર, પંદર પછી એનો સોળમો ભાવ નથી, એ પંદર તો વધારેમાં વધારે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, તે ભાવે પણ થાય, ત્રીજે ભાવે પણ થાય, પાંચમે ભાવે પણ થાય, સાતમે ભાવે પણ થાય, જેવો જીવનો પુરુષાર્થ અને જેવું એનું પૂર્વકર્મનું પ્રાબલ્ય, એ યોગાનું યોગ ઉપર છે. પરંતુ એના જન્મ અલ્પ થઈ ગયા, અનંતમાંથી એનું ગણિત બદલાઈ ગયું, એ અનંતમાં હતો, ઇન્ફિનાઇટમાં હતો, એમાંથી લિમિટેડમાં આવી ગયો. લિમિટેડ કંપનીમાં લાભ સારો ખબર છે ને, નુકસાન જાય તો આપણે કેટલા જાય, આપણા જેટલા રોકા હોય એટલા, કંપની દેવાડું મૂકે અને આપણી પાસે બે શેર હોય તો આપણે કેટલી નુકસાન થાય, એ તો કરોડોમાં જાય, આપણા બે શેરના પૈસા ગયા. આ અનંતમાંથી અલ્પમાં આવી જઈશ તો કદાચ ગુમાવવું પડશે ને, તો એક બે ભાવ ગુમાવવા પડશે. કેટલો માર્ગ છે, કયો માર્ગ આ સાધશે, જન્મ તેના અલ્પ. પ્રભુ શ્રી કહે છે જીવો સમજતા નથી, અને તને અનંત સંસારમાંથી અલ્પ સંસારી બનાવી દીધો, ભલે મુક્તિ નો આપી, તારું સંસારી પણ ભલે રહ્યું, હું મોક્ષ તો ન પામ્યો, પણ મારા સંસારનું સ્વરૂપ અનંત સંસારી નહીં, અલ્પ સંસારી. અને પ્રભુશ્રીએ શબ્દ વાપર્યો છે પરિત સંસારી. પરિત એટલે જેનો સંસાર હવે પરિમિત છે, ગમે ત્યારે ભૂસી શકાય, ગમે ત્યારે ભૂસાઈ શકે. રેતી ઉપર લીટી તાણી હોય તો કોઈ એવું વાવાઝોડું પવન આવે તો એ ભૂસાઈ જાય, એમ તારું સંસાર ચક્રનું પરિભ્રમણ ભૂસાઈ જશે. પરિત સંસારી થવાનો માર્ગ જેના વચનથી દૃષ્ટિગોચર થયો, એ કહે છે એ પુરુષને નમસ્કાર, આ અમારો ગુરુ છે, અને અમે તમને કહીએ છીએ આ ગુરુને કરો, અમને છોડી દો, અમને પકડશો તો ઝેર ખાશો. જો પ્રભુશ્રીને પકડવાથી ઝેર ખાવાનું હોય તો બીજાને ક્યાં વાત કરવી, તો વીજળીનો શોખ ખાશો એવું થાય, બચવાનો કોઈ ચાન્સ નહીં. ઝેરવાળાનો જે હોસ્પિટલમાં દાખલ કર્યો હોય તો તાત્કાલિક કંઈક ઉપાય થાય, પણ આ તો ખોપરી ફાડી નાખે એવું વીજળીનું 4400 વોલ્ટનું બળ હોય તો શું થાય, ખોપરીને પાડિયા થઈ જાય, જવા દો. આગળની ગાથા કહે છે, છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ. આ મત, આ દર્શન, આ બધા આગ્રહ શેમાંથી ઊભા થાય છે, નૈવાદમાંથી, નિશ્ચય નહીં, અશુદ્ધ નહીં, સંગ્રહ નહીં, આ નહીં, તે નહીં, કૃપાળુદેવ એક સરસ વાત કરી કે નયના પ્રકાર અનંત છે, નયના પ્રકાર અનંત છે. અને કે છે કે નયથી આત્માને પામવા જતા જીવો નયમાં ગૂંચવાઈ ગયા છે, અને પરિણામ શું આવ્યું છે કે હવે નયમાંથી બહાર નથી નીકળી શકતો અને આત્મામાં પ્રવેશ કરી શકતો નથી. નય ચક્રમાંથી નીકળવું મુશ્કેલ છે, ભવચક્રમાંથી છૂટવું સહેલું છે, સરળ છે. ભવચક્રમાંથી જીવ હજી છૂટી શકે, પણ નય ચક્રમાંથી મુશ્કેલ થશે. તો એ કહે છે માર્ગનું ભાન જેને નથી એવા પુરુષો નયનો આગ્રહ કરે છે. કૃપાળુદેવે લખ્યું છું, હું નથી કહેતો, હું તો કહું છું, સમર્થન આપું છું, હું માન્ય કરું છું કે જેને માર્ગનું ભાન નથી એ નયનો આગ્રહ કરે છે અને નયવાદમાં જકડાઈ ગયા છે અને લોકોને ભમાવી દે છે. આ નયને, આ નયને આત્મસિદ્ધિમાં કહ્યું, નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ. દર્શન મોહની અને ચારિત્ર મોહની બેયનો નાશ કરવો છે એટલે નિશ્ચય ને વ્યવહાર બંનેની સંધિ સુભગ સમન્વય જોશે. એ જીવ તે બાંધા છે તો તારે ભોગવીને છૂટવું પડશે, એ વ્યવહાર છે એ પણ તારે પકડવો પડશે. આમનેના ભેદ, નયના ભેદ, ગ્રંથના ભેદ, શાસ્ત્રના ભેદ, 45 આગમ તો હું નથી માનતો, હું 32 જ માનું, પણ તારા માનવા આધાર ઉપર સતનું અસ્તિત્વ નથી ટકતું. તું ન માનતો એથી 11 નથી એમ નથી, અને ઓલો કે હું એકે નથી માનતો, હું 5 જ માનું છું, તો 40 શું ખોટા છે, તો જે હોય તે, પણ તારી માન્યતાના આધાર ઉપર સત ટકતું નથી. પેલા એ નક્કી કરી લે, ઓલો આંગળીનો આમ ટેકો રાખીને કે મેં જ આકાશને ધરી રાખ્યું છે. તો એ કૃષ્ણ ભગવાનની કથામાં હાલે ગોવાળિયાઓ ટટલી આંગળી આમ કરે અને વાહ ગોવર્ધન ધારી, એમ આ લોકો એમ સમજે છે કે અમે જ આ બધો ઇજારો લીધો છે. હું માનું, આઈ ડોન્ટ બિલીવ, પણ હુ કેર્સ ફોર યુ, તારે ન માનો તો ન માન, કોને તારી પડી છે, કારણ કે સત તારા ઉપર અવલંબિત નથી. અને આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે તારા ઉપર ભૂંગળું ભાંગ્યું, તું ન માનતો તે જ શું, અહીં આમ કીધું છે હું નથી માનતો, કાંઈ માનતો રે ભાઈ, તું ન માનતો તારા ઉપર દુનિયા ચાલતી નથી. આવા આગ્રહની અંદર પડ્યો છે. એને કહે છે કે વિવિધ ઉપાય બતાવે છે, ક્રિયાકાંડ બતાવે છે, અને અનેક પ્રકારના જેને કે આમના ભેદની અંદર દિગંબર, શ્વેતાંબર, તપા, ઢુંઢિયા, તેરાપંથી, અનેક પ્રકારના, પછી શ્રવણ, શ્રાવક, ગૃહસ્થી, સંન્યાસી, અને આ જ્ઞાની પુરુષ કે 15 ભેદે સિદ્ધ થાય, 15 ભેદે સિદ્ધ થાય. કેવી રીતે શું કરવું? મરુદેવા માતા સિદ્ધ ગતિને પામ્યા, હજી તીર્થની સ્થાપના થઈ નથી. કેટલાય પ્રશ્નો આવશે, આ બધા અગમ નિગમના પ્રશ્નો છે, અને અગમ નિગમના પ્રશ્નોની અંદર વાદ વિવાદમાં ન પડવું. આપણી ભૂમિકા જ્યાં સુધી જ્ઞાનની બંધાય નહીં ત્યાં સુધી આ બધા દર તર્કનો વિષય બની શકે, શ્રદ્ધાનો વિષય, જ્ઞાનનો વિષય નહીં બની શકે. એની ચર્ચા કરવા માટે આપણી યોગ્યતા નથી. ભૂમિકા ભેદે વિચાર કરવો. જ્ઞાની પુરુષ કહે છે કે આગ્રહ તું છોડી દે, આવા બધા વિકલ્પમાં તું પડીશ માં. કોઈ તને કદાચ સમજાવી દેશે કે આના વિના ન જ થાય, તો ભલે એ માન્યતા એની, મુબારકો. કૃપાળુ દેવ લખે કે તારા શાસ્ત્રમાં લખ્યું છે કે આ કાળે મોક્ષ નથી, તો એ પ્રતિપાદન હે વિતરાગ તું તારી પાસે રાખ. તમે વિચાર આવે છે, આ પુરુષની ખુમારી તો જુઓ, એની આત્મ પ્રતીતિ તો જુઓ. એ કે છે મોક્ષ તો અમારી હથેળીમાં છે, મોક્ષની સ્પૃહા નથી. હે જગતના નાથ, તું તુષ્ટમાન થઈને આપી આપીને શું આપવાનો હતો, કારણ કે અમને મોક્ષથી પણ અમારી સ્પૃહા નથી. અરે આ કેનાર પુરુષ, આપણને આનો રણકાર ઉઠતો નથી, ભણકાર જાગતો નથી. અરે રોમે રોમની અંદર ખુમારી જાગી જાય કે કેવો મારો પ્રભુ જગતના નાથને કે મોક્ષ તું તારી પાસે રાખ નથી એમ કહેતો હતો. આત્મા છે તેનો મોક્ષ છે, મોક્ષ એ આત્માનું પદ છે, આત્માથી જુદું નથી. નવતત્વના ઓલામાં બતાવ્યું છે જીવ અજીવ અને પછી છેલ્લે મોક્ષ. એ ચકેડાની અંદર જીવ અને મોક્ષની વચ્ચે લીટી નથી અને બાકી બધે લીટી જો અભ્યાસ કર્યો તો ખબર પડશે ને, તમારી વાત કાંઈ પકડાશે નહીં. મોક્ષ માળાના પાઠમાં નવ તત્વ કૃપાળુદેવે ચિત્રથી સમજાવ્યા છે અને સર્કલ કર્યું છે. એમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, બંધ, સંવાદ, નિર્જરા અને પછી મોક્ષ, એમાં દરેક પૂરું થાય એટલે એક એક લીટી ચક્કર છે, બે ચક્કર, અને જીવ અને મોક્ષ વચ્ચે લીટી નથી. દેવલાલીમાં કરી છે જુદી વાત છે, એને એમ થયું કૃપાળુદેવની ભૂલ થઈ છે. હોય જગતમાં કઈ મતિ ભિન્નતાની કોઈ વાત, મોક્ષ માળાની અંદર જોઈ લેવું. કારણ આ પુરુષ કહે છે તું છો મોક્ષ સ્વરૂપ, હું નથી તો મોક્ષ નથી, ને મોક્ષ નથી તો હું છું, એ કેવી રીતે બને? આ કાળમાં મોક્ષ નથી તો હું નથી. એમાં એને પ્રશ્ન કર્યો છે કે ભાવ નહીં અમે અશરીરીપણે વિચરી રહ્યા છીએ. ખંભાતના મુમુક્ષુને જવાબ આપ્યો છે અને એમાં લખ્યું છે કે આ કાળમાં ચરમ શરીરીપણું ન હોય, અશરીરીપણું ન હોય એમ જાણીએ છીએ, છતાં પણ જો અશરીરીપણે અમે વિચરી રહ્યા છીએ એમ જો તમે કહેતા હો તો અમે નથી એમ કહેવા તુલ્ય છે, અમે જ નથી. કોઈ જુદી જ ભાષા છે, કોઈ જુદો જ પડકાર છે, કોઈ જુદું જ સ્વરૂપ છે. આ તીર્થંકર કોટીનો પુરુષ આપણે કહીએ છીએ, અથવા જ્ઞાનીઓએ જે કીધું છે કે આ પુરુષ તો તીર્થંકર કોટીનો કહ્યો છે, એ એમને નથી કહ્યો. એને જોયું કે આ કોઈ વસ્તુ આપણા તર્કના ત્રાજવામાં તોડી શકાય એમ નથી. આ પુરુષની વાત બધાથી પર છે એ મૂકીને પછી આગળ કહે છે, જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય, ફરીથી કયો માર્ગ, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. બ્રાહ્મણ જાતિમાં, ચાંડાળ જાતિમાં, પુરુષ જાતિમાં, સ્ત્રી જાતિમાં, ઉચ્ચ ગોત્રમાં, નીચ ગોત્રમાં, આર્ય દેશની અંદર જન્મેલાનો, અનાર્ય દેશમાં જન્મેલાનો, આવો કોઈ ભેદ ખરો? વેશની અંદર આ વેશ પહેર્યો છે, દિગંબર છે, શ્વેતાંબર છે, પછી પીળા વસ્ત્રધારી છે, લીલા વસ્ત્રધારી છે, વાદળીધારી છે, એકનો ભેદ નથી. અહીંયા તો ડ્રેસ કોડમાંથી નવરા નથી થતા. જાતિ વેશનો ભેદ નહીં અમારો પ્રભુ કહે છે. વેશ સાથે મોક્ષનો સંબંધ નથી. જાતિ ગમે તે હોય, શરીર આધારિત જાતિ છે, પુરુષ સ્ત્રી, ગોત્ર આધારિત, બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય, ગોત્ર આધારિત છે, આત્મા આધારિત નથી. આ વેશ છે એ જુદા જુદા શરીરની સાથે જે એની સભ્યતા છે, સમાજનું જે ધોરણ છે. કેટલાય આદિવાસીઓ નગ્ન ફરે છે, કોઈ સંબંધ નથી એની સાથે. એક સામાજિક પ્રણાલિકા છે, એક સામાજિક વ્યવસ્થા છે. ક્યાંક ઘૂમટા તાણે, ક્યાંક ન તાણે, ક્યાંક ફૂલ સાડીના ડ્રેસ પહેરાય, ક્યાંક ડ્રેસ બીજી જાતના પહેરાય પહેરાય, એ બધા મોક્ષ માર્ગની ચર્ચામાં અપ્રસ્તુત છે, અપ્રધાન છે. એને લઈને ક્યાંય વચમાં પડશો નહીં, એનો ભેદ ક્યાંય લાવશો નહીં. તમે ઉપાય મોક્ષનો માયકો છે શિષ્ય, એટલે જ્ઞાની પુરુષ કે જાતિ વેશના ભેદમાં તું પડીશ. વેશ સાથે જીવની મુક્તિ સંકલિત નથી, જાતિ સાથે નથી. બધા તીર્થંકરો બ્રાહ્મણ જાતિમાં હતા, તો આપણે તેમ કંઈક હળાહળ મિથ્યાત્વી હતા તો બધા ક્રિયાકાંડી બધા, તો પણ એ બધા ગણધર થયા પ્રભુના. હરિકેશ મુનિ ચાંડાળ જાતિમાં હતા, મેતારાજ મુનિ ક્ષુદ્ર જાતિના હતા, પણ મહાન આત્માઓ છે, મુક્તિને પામ્યા છે, મુક્તિ ભર્યા છે. અને એ મરુદેવા માતા હોય કે ચંદનબાળા હોય, સુલસા હોય કે સાવિકા, બધા જ મુક્તિના અધિકારી છે. સ્ત્રીને મોક્ષ ન હોય તો રાખ તારું ડાપણ તારી પાસે, તારી દ્રષ્ટિ હજી જાતિથી પર થઈ નથી. જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય. આ કૃપાળુ શ્રી આ બધાથી પર છે, છતાં આપણે પ્રયત્ન કરીએ છીએ એને આપણા બીબામાં ઢાળવા. કોઈ કે કૃપાળુદેવ દિગંબર હતા, કોઈ કે કૃપાળુદેવ શ્વેતાંબર હતા, હજી આપણે આપણા ભગવાનને નથી ઓળખતા ત્યાં બીજી ક્યાં વાત કરવી?
એ કે છે કે હું કોઈ ગચ્છમાં નથી, કોઈ મતમાં નથી, હું આત્મામાં છું. અને આપણે એના નામે જ ઉપાસના પદ્ધતિની અંદર લેવલ શરૂ કરી દેવાના છે. બધા ક્યાંય મેળ પડે એમ નથી. કૃપાળુ દેવે એક જગ્યાએ બહુ સરસ લખ્યું છે કે આ જગતને અને જ્ઞાનીને મળતી પાણ આવે નહીં, એમ આપણી અને અજ્ઞાનીઓને આ બધા મતભેદની ક્યાંય મળતી પાણ જ આવે નહીં. કૃપાળુ દેવનું નામ લઈએ એટલું જ કોમન ફેક્ટર શું, બધા શ્રીમદ રાજચંદ્રનું બોલે એટલું જ. બાકી કોમન ફેક્ટર તો કે નહીં, ઓલું આમ કરે, ઓલું આમ કરે, ઓલું આમ કરે, ઓલું આમ. પણ આ ભગવાન તો કે છે કે એવું કઈ નથી, એનો એક ભેદ નથી. લિંગ અને ભેદો જે વ્રત ના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ, સાંભળો જીન નો રે, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ મૂળ માર્ગ, સાંભળો જીન નો રે. અરે આ તો કાળે કાળે, દેશે દેશે, સમાજે સમાજે, પ્રદેશે પ્રદેશે, આ ભેદ એ તો સામાજિક વ્યવસ્થાના ભેદ છે. એમાં તું ક્યાં આવેલો દેવતા, જરા તારા સ્વરૂપ સામે તો જો, શું આગ્રહની અંદર મંડાઈ પડ્યો છો. એટલી કરુણા, એટલે જ કે છે કે કોઈ ક્રિયા જળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે જો. આ જ્ઞાની પાસે રાગ દ્વેષથી તો રહિત થયા છે, બચી છે એની પાસે નિષ્કારણ કરુણા. આ જે લિંગ વેશ જાતિ આ ભેદવાળા બધા ક્રિયાકાંડવાળા અને આમનાય ગ્રંથ પંચ સંપ્રદાયવાળા બધા આ બધા મત દર્શનના ભેદવાળા, એક શુષ્ક જ્ઞાની છે અને બીજા ક્રિયા જળ છે, આ બે જણા માને છે કે મોક્ષનો માર્ગ આમાં છે. અને આ જ્ઞાની કહે છે અમે બેઠા બેઠા જોઈને અમને તો બધા ઉપર દયા ઉપજે છે કે આ જગતના જીવોનો શું થશે, આ ક્યાં જશે, કેવી કરુણા છે, નિષ્કારણ કરુણા છે. કે અરે રે, હાથમાં આવેલો માર્ગ છે, હાથમાં આવેલું રતન છે, એ કાગડાને ઉડાડવામાં ફેંકાડે છે. પોતાના મતને મજબૂત કરવો છે, એ ગમે એમ કરીને સિદ્ધ કરવો છે, અને એના માટે ગમે તેવા પ્રપંચ કરવા પડે તો પાછું વાળીને જોવું નથી. મહત્તા સ્થાપિત કરવી છે, મારે મારા મતની કરવી છે, મારે મારા સ્થાનની કરવી છે, મારે મારી વ્યક્તિની કરવી છે. આ વ્યક્તિ પૂજામાંથી ઊંચા નથી આવતા અને તત્વ તરફ દ્રષ્ટિ જાતી નથી. સરળતાની વાત કરવી અને સાચું હોય તો સ્વીકારવા માટે જરાય નહીં હોય એનો હાલે, અમારે તો વર્ષોથી આમ જ હાલે છે. જરાય દ્રષ્ટિકોણની અંદર વિશાળ અને વિશાળ બુદ્ધિ, અરે વિશાળ બુદ્ધિનો અર્થ તો સમજો કે વિશાળ બુદ્ધિ કોને કેવી, મધ્યસ્થતા કોને કેવી, એ તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. પણ સાહેબ અમારે ક્યાં તત્વ પામવું છે, તમે કોટી માથાકૂટ લઈને બેસી ગયા, તમને કોણે કીધું કે અમારે મોક્ષ જોઈએ છે. અમારે તો અમારું આ ચલાવવું છે, સંસ્થા ચલાવવી છે. ઘણા મને કે અમારે તમારી સંસ્થા ચલાવવી છે, બસ સાચી છે, અમારે મોક્ષ સાથે બહુ સંબંધ. અરે આ દશા છે, આ જીવ આખા આ સંસારની અંદર એને કઈ નાખી નજર કરતા સત્પુરુષ મળતો નથી. કૃપાળુદેવ કહે છે મુનિશ્રીને કે મુનિ અત્યારે અમે છીએ તો આ વાતને સમજી લેજો ને પકડી લેજો, પછી 500 ગૌ વિહાર કરશો ને તો પણ તમને સત્પુરુષના દર્શન નહીં થાય, યોગ નહીં થાય. આ યોગ મળ્યો છે આ કાળે, આ પુરુષના બોધ વચન આપણી સામે રૂબરૂ સાક્ષાત વચનો છે, તેજસ્વી વચનો છે, આત્માનો રણકો આપે એવા વચન છે. કૃપાળુ દેવે 398 લખ્યું કે અમારા વચનો છે એને આગમ માનજો, પછી કોમા કર્યું, ફૂલ સ્ટોપ ન કર્યું, પછી લખ્યું જિનાગમ માનજો. કેમ એને નહીં ખબર પડતી હોય, જિનાગમ જાણો. કારણ કે રાગ દ્વેષ અને અજ્ઞાનથી રહિતપણે તે શબ્દો લખાયા છે. કૃપાળુ દેવનું આખું વચનામૃત એ પરાવાણીનું વચનામૃત છે. આ દશાએ આ કોટીએ પહોંચેલા પુરુષના શબ્દો નીકળ્યા છે. અને જ્યારે જ્યારે એને ચિત્તની અંદર વિભ્રમ થયો છે ત્યારે લખવાનું બંધ કર્યું છે. સૌભાગ્યને લખે છે કે તમારા પુત્રો વંચાતા પણ નથી, અત્યારે ચિત્તની સ્વસ્થતા નથી. જ્યારે આત્મામાં ડૂબેલા છીએ ત્યારે જ લખીએ છીએ. અને એટલા જ માટે સૌભાગ્ય પ્રશ્ન કર્યો કે પ્રભુ તમારી વાણી અમને સ્પર્શી જાય છે,
વાત પૂર્વે ઘણી વાર વાંચી હોય પણ તમારા પત્રમાં આવે એટલે અમને ટચ કરે છે. આનું કારણ શું? તો કે અમારી વાણી આત્માથી લુછાઈને આવે છે. આવું જબરજસ્ત આટલું બળ પડ્યું છે બોધનું, અને આપણને લક્ષમાં બેસતું નથી. આપણે આપણા આગ્રહમાંથી, મતમાંથી, દર્શનમાંથી, જાતિમાંથી, વેશમાંથી, ક્રિયાકાંડમાંથી, વિધિ વિધાનમાંથી એમાં આગ્રહ છોડવા તૈયાર નથી. જીવ નિર્મળ થાય એના તરફ લક્ષ નથી. આ વિધિ થવી જોઈએ, પણ નિર્મળતા આવે કે ન આવે ક્યાં જઈને અટકશો? અહીંયા માર્ગની અંદર શિષ્યને કહે છે કે જાતિ વેશનો ભેદ નહીં, કહો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદન કોઈ. કોણ મુક્તિ મેળવશે? જે આ માર્ગની સાધના કરશે તે. જાણે તે મુક્તિ લહે, બોલે તે મુક્તિ લહે, ગાય તે મુક્તિ લહે, ગવડાવે તે મુક્તિ લે, બોલાવે તે મુક્તિ લહે, નહીં સાધે તે મુક્તિ. શબ્દ એની પાસે રમત રમે, ચારે બાજુ આવે છે, એમાંથી શબ્દ પકડે છે. સાધે તે મુક્તિ લે, અને જે તે સાધવાનું નથી પાછું. કયો માર્ગ અમે કયો છે તે વાંચજે પાછો, સાધતા પહેલા. આ તો સાધના શરૂ કરી દીધી. સાધે તે મુક્તિ લે, કૃપાદેવ કીધું છે ને, એટલે મેં સાધના શરૂ કરી દીધી છે. પણ શેની સાધના શરૂ કરી? તે મતની કરી, ભેદની કરી. અને આ પ્રભુએ કીધું કયો માર્ગ જો હોય, અમે જે કીધો છે એ માર્ગ જો હોય પછી સાધને કરતો મુક્તિ રે તારી. કયો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ, સાધે તે મુક્તિ લહે, તેમાં ભેદ ને કોઈ. કોઈ ભેદ નથી પછી. કોઈ ભેદ કરિશ્મા કે કૃષ્ણની મુક્તિ થાય કે નહીં? અરે જે વાટેથી રામ તર્યા તે વાટેથી મહાવીર તર્યા, અને જે વાટેથી મહાવીર તર્યા છે તે વાટેથી કૃષ્ણ તરશે. વાટ એક જ છે, વાટ બીજી નથી. મોક્ષનો માર્ગ એક જ છે, અને જ્યાં જીવને આત્મત્વ પ્રાપ્ત થતું હોય ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય. જો દર્શનનો આગ્રહ છોડવામાં 71મા પત્રમાં પુરુષ લખે છે, આત્મસિદ્ધિ તો 28મા વર્ષે લખાણી છે. ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મા આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી, જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન અને તે જ્ઞાન સર્વોપરિ છે. અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે અને ભવિષ્ય તરશે, તે સર્વ એ એક જ આ ભાવને પામીને. આપણે સર્વ આ ભાવ પામીએ એ આ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. આપણો જન્મ લાજવાબ છે, અનુત્તર છે. સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે, એના આગળના પત્રમાં છે. સર્વ દર્શન પારિણામિક ભાવે, બધાનો લક્ષ્ય એક જ છે, નિર્માણ શેઠ્ઠા સર્વ ધમ્મા, બધા ધર્મ મુક્તિનો ઉપદેશ કરે છે. એ નિસંશય છે, પણ યથાર્થ દ્રષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્ય હૃદયગત થતું નથી. જે થવા માટે સત્પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદ પંકજ, તેના ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાન યોગ, આ બધા જે સાધના છે, સાધનો છે, તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. આ જીવ સંમત કરતો નથી. જ્ઞાની પુરુષનો બોધ વાંચે છે, સંમત કરતો નથી. એની ઘોષણા કરે છે, એના નારા બોલાવે છે, પણ સંમત કરતો નથી. એ સ્થિતિ છે. આ વિવિધ ઉપાયની એવી મુશ્કેલી છે, અને એની અંદર આ પુરુષ અચૂક માર્ગ બતાવે છે. ઉપાય જેમ અચૂક આપ્યો એમ શિષ્યને આવી એક આ દશામાં તું આવીશ નહીં જ્યાં સુધી, ત્યાં સુધી તારી મુક્તિ સંભવિત નથી. મોક્ષનો ઉપાય જાણી લેવાથી મુક્તિ નથી. એટલે બે વાર શબ્દ કીધો કે સાધે તે મુક્તિ લે. જોજે પાછો બધા મોક્ષ થાય, બધા હરખા છે, બધું એવું જાણી લીધું ઘણું, એવું ડાપણ તો ઘણું છે. હવે રાખ, સાધના શરૂ કર. અને સાધના શેની શરૂ કરીશ? કયો માર્ગ, આ બે વાર આવે છે, બે ગાથામાં આવે છે. કયો માર્ગ સાધશે તેના જ અલ્પ, જન્મ અલ્પ, અને સાધે તે મુક્તિ લે. મુક્તિ આજકાલ જેમ ગમે ત્યારે પણ તેની મુક્તિ થશે જ. તો વાત માર્ગનું સ્વરૂપ સમજવામાં છે. માર્ગ નિર્વિરોધ છે, માર્ગ નિસંશય છે. કૃપાળુદેવે છ પદના પત્રમાં લખ્યું છે કે છ પદ અત્યંત સાચા છે, સંદેહ રહિત છે. પરમ પુરુષો વિતરાગો એ તે પ્રરૂપ્યા છે અને તે નિષ્ઠાપૂર્વક આદરવા યોગ્ય છે. જીવને તેનો છય પદનો સપ્રમાણ વિવેક થવા યોગ્ય છે અને તો જીવ એ સમ્યક દર્શનને પામે અને કેવળ જ્ઞાનને મુક્તિને પામે. વાત એટલી સ્પષ્ટ મૂકી છે, એટલી સરળ મૂકી છે, ક્યાંય ગૂંચવાડો ઊભો કર્યો નથી, ક્યાંય જટિલતા ઊભી કરી નથી, ક્યાંય કૂટ પ્રશ્નો મૂક્યા નથી. નો રાઇડર, નો પ્રોબ્લેમ્સ, નથિંગ એલ્સ. વાત સીધી સાધી, તું આત્મા છો, તારો મોક્ષ થાય, આત્મકલ્યાણને લક્ષમાં રાખી. અને આ જે નિર્વિરોધ વાત છે, જ્યાં કોઈ મત નથી, દર્શન નથી, જ્યાં કોઈ જાતિ નથી, કોઈ વેશ નથી, કોઈ ભેદ નથી, કોઈ લિંગ નથી, કોઈ ચિહ્ન નથી, કોઈ વિશેષ પ્રકારનું સ્વરૂપ નથી, જેને બાહ્ય સાથે સંબંધ છે. આત્મા અરૂપી છે, એને એકય સંબંધ સાથે સંબંધ નથી, એકય સ્વરૂપ સાથે સંબંધ નથી. એને જોડીશ ના તું. આત્મા જેવો છે એવો રહેવા દેજે. એને ક્યાંય અવાજ સાથે જોડીશમાં, રૂપ સાથે જોડીશમાં, શબ્દ સાથે જોડીશમાં, એટલી બધી સર્વ આભાસ બધા કાઢી નાખજે. તું પણ આભાસથી જોડાયેલો છો એટલે જ અજ્ઞાની છો. દેહનો આભાસ પણ ટળી જાય ત્યારે તને મુક્તિ પ્રાપ્ત થશે. માર્ગનું સ્વરૂપ જો સમજાય, ઉપાય જો સમજાય, અને ઉપાય એ સાધવાનો છે, માત્ર જાણવાનો નથી, કહેવાનો નથી, બોલવાનો નથી, બોલાવવાનો નથી, ગાવાનો નથી, ગવડાવવાનો નથી, બોલે તેનો મોક્ષ ન થાય. વાત એ જ છે. એટલી બધી સ્વસ્થતાથી જો આ વાતને, આ બે ગાથાની અંદર આ જે નિર્વિરોધ વાત મૂકી છે, નિસંશય વાત મૂકી છે, ખૂબ ગંભીરતાપૂર્વક આપણે સાંભળીએ. આ એક અદ્ભુત યોગ છે. કૃપાળુ દેવના તમામ બધે જ વસ્તુ કદાચ અદ્રશ્ય થઈ જાય, એક આત્મસિદ્ધિ હશે, જગતના જીવો તરી જશે. અને આત્મસિદ્ધિની અંદર આત્મા સુધી પહોંચેલો, પણ માર્ગ જો હાથમાં નથી આવ્યો તો ગયા, અને માર્ગ આવે ને સાધના કરવાનું રહી ગયું તો ચૂકી જશો. ખૂબ આ માર્ગની અંદર આવ્યા છે, જેટલું થાય તેટલું. ક્યાંય કહ્યું નથી બધું છોડી દેજો, આજે જેટલું છૂટે. જીવનું સર્વથા બળ ચાલતું ન હોય તો એને દેશે દેશે, ક્રમે ક્રમે, પ્રસંગે પ્રસંગે પણ આ વાતથી વિરક્ત થવું ઘટે. વિરક્ત થવું જ પડશે, વૈરાગ્ય લાવવો જ પડશે. ભોગનો આ માર્ગ નથી, આરંભ સમારંભનો આ માર્ગ નથી, ઇન્દ્રિયના વિષયનો આ માર્ગ નથી, આ આત્મતત્વનો માર્ગ છે. એ સાત્વિકતાનો માર્ગની સાધના કઠિન પડે, અનાદિનો અભ્યાસ વિપર્ય છે અને બુદ્ધિ પણ વિપર્યાસપણાને પામેલી છે. પહેલાં બુદ્ધિની શુદ્ધિ કરવી, પછી માર્ગ સરખો હાલશે. અત્યારે તો જેટલો બધો આ કાળ છે ને, એ બુદ્ધિનો વિપ્લવ ઘણો છે. આ વિપ્લવને પહેલાં શાંત કરવો પડે. કસાયને ઉપશમ કરતા પહેલાં પણ મગજના વિકલ્પને પહેલાં ઉપશમ કરવા પડે. પહેલાં તું ઠરીને ઠામ થા, પછી ચાલવાનું ચાલશે, એની મેળે ચાલશે. પણ તું ઠામ ઠરીને નહીં થયો તો ચાલવા જાય તો પગ લડખડાશે, દિશા બદલાઈ જશે. આ તો ઓલો ચાલતો તો રસ્તે, અને બીડી પીવાની તરફ લાગી એટલે બીડી સળગાવી, સામે પવન ખૂબ આવ્યો એટલે બીડી સળગે નહીં એટલે ઊંધો ફર્યો, બીડી સળગાવીને એમ હાલવા માંડ્યો. કેમ કે એને ક્યાં જવું છે ક્યાં નક્કી હતું, બીડી પીવી નક્કી હતું. એમ આપણે માર્ગમાં જતા જતા ક્યાંક અનુકૂળ ન હોય, મોકલો અહીંથી આમ હાલો, આમથી આમ હાલો, એલા કરે કે કાકા અમારે ક્યાં ક્યાં જવું છે. વસ્તુ બહુ ગહન છે, વિચારણા માંગી દે છે. સ્વાધ્યાય તો અલ્પ થઈ શકે, કેટલો થઈ શકે, અને આપણું ગજું શું, મારા જેવાનું તો શું ગજું. પ્રભુના વચનને કેવા એ સામર્થ્ય નથી, ધ્રુજી જઈએ છીએ કે આવી વાત કરવી, કે દર્શન મતના આગ્રહ છોડી દેજો મોક્ષ માટે, જાતિ વ્યસના આગ્રહ છોડી દેજો, અને ચારે બાજુ એનું જ સામ્રાજ્ય છે આપણું, એની વચ્ચે જ આપણે છીએ. એની વચ્ચે આ વાતને કહેવાનું પણ પ્રભુનું બળ સિવાય બીજી કોઈ તાકાત નથી. સ્વીકારવાનું તો બહુ દૂર રહેશે. હજી ચિંતન કરજો, જો લાગે તો આત્મસિદ્ધિને આપણે પકડીને બેસી જઈશું. પ્રભુશ્રીએ તો કહ્યું છે કે જેમ એટલે ચક્કીને ચાલતા હોય પણ જે ખીલાને બંધાયેલા દાણા છે એ પીસાતા નથી, એમ સંસારની ચક્કીમાં પીસાય છે. જેણે આત્મસિદ્ધિનો માર્ગ પકડી લીધો છે એ તરી જશે, એને સંસારની ભવચક્રની ચક્કીમાં પીસાવાનું રહેશે નહીં. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.
સુખદામનંત સુસંત ચહે દિન રાત રહે તદ્યાનમહિ પરશાંતિયના તસુધામય જય પ્રણમો પદતે પરતે જયતે ઓ પ્રણમો પદતે પરતે જયતે. અહો અહો સે સદગુરો કરુણા સે દો અપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શો પ્રભુ ચરણ કને દરો આત્માથે સૌહે કે તો પ્રભુએ આપ્યો વરતો ચરણાદિન આદે આદિ આજથે વરતો પ્રભુ આદે દાસ દા હું દાસ છું તે પ્રભુનો દિન ષટતાનક સમજાવીને વિન બતાવ્યો આ જ્ઞાન થકે તરવાર વ્રત એ ઉપકારયમા જે સ્વરૂપ સમજાવિના પામ્યો દોકયનં સમજાવ્યો હે પદનમો હે સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો ભાનની તેને સદા પ્રણામ દેહ છતા જેની દશા વરતે દેહાતે તે જ્ઞાની ના ચરણમાં ઓ વંદન યગણી.
હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો ત્યંશય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદ અનંત કૃપા કરી મને આપ્યો. તનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો, જેથી મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણાબિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયની વિષય ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માંગું છું, તે સફળ થાવો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વરો માય સ્વામી ભગવાન કી ત્રિલોકના નાથ કી પરમ કૃપાળો દેવ કી જય. રઘુરાજ સ્વામી મહારાજ કી જય.